સમયસર એમાં આપણે સ્વાધ્યાય ચાલે છે. એમાં ગુરુદેવજીના 16મી વારના પ્રવચનો, એનું નામ છે સમયસર ખ્યાતિ. એમાં ચોથા પ્રવચન ઉપર આપણે ચાલતા હતા લાસ્ટ, જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી. એમાં કયો કળશ હતો? ત્રીજો કળશ ચાલતો હતો. એમાં તો પેલા બે કળશમાં શું વાત આવી? થોડી લિંક લઈએ. પેલા કળશમાં કોની વાત આવી? અમરચંદ્રાચાર્યદેવ નો પેલો કળશ નમ સમયસાર ઈશાનો છે, મંગલાચરણ નો છે. અને સમયસાર કહીને અમરચંદ્રાચાર્યદેવે શું કર્યું? દેવ તરીકે એને સ્થાપિત કર્યું. દેવ તરીકે કોણ? સિદ્ધ ભગવાન થયા, એ પણ શુદ્ધાત્મા છે. સમયસાર એટલે શુદ્ધાત્મા, તે પ્રગટ રૂપ શુદ્ધાત્મા છે. ત્રિકાળી ભગવાન આત્મા એ કેવો છે? શક્તિરૂપ શુદ્ધાત્મા. તો બે ની વાત લઈને પહેલા કળશમાં એ નમસ્કાર જાણે દેવને કર્યા. અને એ રીતે એક શાસ્ત્રનું નામ એમણે શું કર્યું? શરૂ જે બહુ પ્રસિદ્ધ છે, સમયસાર. બાકી કુંકુ આચાર્યદેવ એમને શું લિંક નામ આપ્યું? પાવડ એટલે પ્રાપર, સંસ્કૃતમાં સમય પાવડ, સમય પ્રાપર નામ. પછી અમૃતચંદ્રાચાર્ય જે શુદ્ધાત્મા સમયસાર એને નમસ્કાર કર્યા, તેની ઓળખાણ માટે કેટલા બોલ લીધા? ચાર બોલ. ચાર બોલમાં ક્યાં લીધું? પેલું તો ભાવાય પદાર્થ છે. પેલું તો શું લીધું? એ ભાવાય કહીને શું કીધું? પદાર્થ. અને પદાર્થ છે તેનો સાથે શું હોય? એનો કોઈ ને કોઈ સ્વભાવ હોય. તો કયો સ્વભાવ લીધો? ચિત્ત સ્વભાવ. હવે એ દ્રવ્ય છે, એનો કોઈ ગુણ છે, તેનું શું હોવું જોઈએ? પરિણમન હોવું જોઈએ. તે કેવી રીતે પ્રાપ્ત થાય? સ્વાનુભૂત્યા ચકાસે, પોતાની અનુભવનરૂપ ક્રિયા. અને એનું ફળ શું? સર્વભાવાંતર છે. આ રીતે ચાર બોલ છે. અને ગુરુદેવના ચાર બોલમાં શું શું એક શબ્દ આવે? ભાવાય. ભાવ એટલે પેલું ભાવ, પછી ગુણ એટલે ભાવવાન, પછી સાધક દશા અને સાધ્ય દશા. એ રીતે ચાર નામ આપીને આખા બધાને. ભાવાય પદાર્થ એટલે ભાવ, પછી સ્વભાવ એટલે ભાવવાન, પદાર્થ એટલે ભાવવાન, અને એનો ગુણ એટલે એનો ભાવ, અને એની સ્વાનુભૂતિ એ શું છે? સાધક દશા. અને સર્વભાવાંતર એ સાધ્ય મોક્ષ દશા. અને એ રીતે સાત તત્વોમાંથી ચાર તત્વો લીધા, જીવ સંવર નિદ્રા અને મોક્ષ. અને એમાં ત્રણ નથી, જીવમાં અજીવ નથી, સંવરમાં આશ્રવ નથી, અને નિદ્રા અને મોક્ષમાં બંધ નથી. એ રીતે વાત કરીને પૂરી કરી. પછી બીજા કળશની અંદર અમૃતચંદ્રાચાર્યદેવે કોની વાત લીધી? જીનવાણીની. અને જીનવાણીમાં કેવી રીતે નામ લીધું? નિત્યમેવ પ્રકાશતામ, જીનવાણી. હવે એમાં સરસ શબ્દ જો જોવો હોય તો છે, એમાં છઠ્ઠું પાને છે શાસ્ત્રમાં, અનંત ધર્મણ તત્વ પશ્યંતી પ્રત્યેક આત્મન. કોણ છે જે કોને બતાવે છે? અનંત ધર્મ વાળા તત્વને એ દેખાડે. અને એને જે દેખાડે જ્ઞાનથી જાણીને વાણીથી કે, એનું નામ સરસ્વતીની મૂર્તિ કીધી. અને સરસ્વતીની મૂર્તિ કોને શબ્દો વાપરો છે? જયચંદજી વાપરો છે. બાકી તો અમૃતચંદ્રાચાર્યદેવ તો કેવું કે એ આવા આત્માને જે બતાવે છે કે કેવો છે, જે અનંત ધર્મ વાળો જે તત્વ છે એને જ આંખ કહી દીધું. અનંત અનેકાંતમય મૂર્તિ શબ્દ વાપર ને, તો ખરેખર અનેકાંતમય કોણ છે? પદાર્થ, કોઈ પણ પદાર્થ. પણ એને જાણનાર અને એને કહેનાર એ પણ કેવું છે? અનેકાંત મૂર્તિ છે ને. બીજી કળશમાં બીજો લાઈન, અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશતા. અને એ રીતે એમાં જાણનાર કોણ લીધું? અનેકાંતમય આત્માને જાણનાર કોણ લીધું? જ્ઞાન. અને જ્ઞાનમાં શું લીધું? કેવળ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. અને કેનારમાં કોણ લીધું? દ્રવ્ય શ્રુત. આ ત્રણેયને શું કીધું? સરસ્વતીની મૂર્તિ, અનેકાંતમય મૂર્તિ. તો જાણનાર જ્ઞાન અને કેનાર વાણી, એ બેને અહીંયા સરસ્વતીની મૂર્તિ કીધી. અને એના ઉપરથી શું ગુરુદેશી આપત થતો કે શ્રુત જ્ઞાન પણ શું કોને જાણે છે? અનેકાન્મય આત્મા ને ફરક શું છે? કેવળ જ્ઞાન થી પ્રત્યક્ષપણે જાણે છે અને શ્રુત જ્ઞાન થી એ પરોક્ષપણે પણ જાણે છે. કોને? અને ધર્મ તત્વ પશ્યંતી, અનેક ધર્મ સ્વરૂપ જે છે પદાર્થ એને એ, અને અનંત ધર્મ વાળામાં અનેકાંતની વ્યાખ્યા શું લીધી જયચંદજી ને? એમાંથી શું કાઢ્યું? પરદ્રવ, પરદ્રવના ગુણ પર્યાયથી ભિન્ન અને વિભાવ ભાવથી કથનચિત ભિન્ન, અને પોતાના અસાધારણ ધર્મ વાળો આ એનું નામ અનેકાન્મય. આવો અનેકાન્મય મૂર્તિ છે એને કેવળ જ્ઞાન શ્રુત જ્ઞાન જાણે છે અને વાણી એને કહે છે. પછી હવે ત્રીજો કળશ છે એ આમાં ચાલે છે આપણે, એમાં જો પ્રવચન નંબર 4 છે એમાં આજે થોડો બીજા કળશનું જ ચાલે છે, થોડો ભાવાર્થ એટલે લીધું છે. પેલું જ પાનું છે એનું, પાનું 81 છે એનો બીજો પેરેગ્રાફ. ચોથું પ્રવચન એનું પેલું જ પાનું છે 81 નંબર. એમાં પેલા દેવની વ્યાખ્યા કરી ગયા અને અહીંયા હવે કહે છે કેવળ જ્ઞાન, એની ત્રીજી લાઈન, કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે પ્રગટ થતા. કેવળ જ્ઞાન સ્વના તત્વોને અને પરના બધા તત્વોને એક સમયમાં પ્રત્યક્ષ દેખે છે. શું લીધું? બે શું વાત લીધી? કેવળ જ્ઞાન કેવું છે? શક્તિ રૂપે છે. અને પર્યાયમય કેવું થાય છે? પ્રગટ થાય. અને ત્યારે સ્વતત્વના અને પરના બધા તત્વોને એનું નામ શું આપ્યું? અનેકાન્મય પદાર્થને. એ બધાને કેવું જાણે છે? એક સમયમાં અને પાછું કેવી રીતે? પ્રત્યક્ષ એ જાણે છે. ગુરુદર્શનની એક સંપ્રદાયમાં હતા ને ત્યારે વાત થઈ હતી ને, એક મોહનલાલજી કરીને સાધુ હતા, એને એક મોહન માળા નામનું પુસ્તક બનાવ્યું અને એમાં શું કે અભાવીને શું હોય એને શું ખાલી કેવળ જ્ઞાન વણી નહીં, કારણ કે એને કેવળ જ્ઞાન તો થવાનું નથી, મને પર જ્ઞાન થવાનું નથી. એટલે જ્ઞાનની કઈ હોય? ખાલી ત્રણ જ હોય, મતિ શ્રુત ને બરોબર ને. ત્યાં ગુરુદેવ ત્યારે એટલા વર્ષો પહેલા કહેલું, અરે થવાનું છે કે નથી, પણ એ કેવળ જ્ઞાન શક્તિ સ્વરૂપે આત્મા છે, અને તો પછી જો શક્તિની વ્યક્તિ ન થાય તો નિમિત્ત રૂપે એનું આવરણ જોવે. શક્તિ હોય અને જો આવરણ ન હોય પર્યાયમાં તો શું થઈ જાય? પ્રગટ થઈ જાય. તો અભાવી પણ કેવો છે? કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એ સીધો સમાન છે, અને એ પર્યાયમાં નથી થતો એમાં નિમિત્ત રૂપે શું છે? પ્રકૃતિ છે. તો અહીંયા આત્મા કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે અને એ પ્રગટ થાય પર્યાયમાં, અને ત્યારે સ્વના તત્વને પરના બધા તત્વોને અનંત ધર્મમય એ આખું એ જાણે છે. અને એનાથી પછીનો પેરેગ્રાફ, આત્મા અખંડ પૂર્ણ અનંત ગુણનો પિંડ છે તેને કેવળ જ્ઞાન જાણે. આમાં શું આવી ગયું? ત્રણ. આત્મા છે બીજો પેરેગ્રાફ, એનો ત્રીજો પેરેગ્રાફ એની બીજી લાઈન. આત્મા અખંડ પૂર્ણ એમાં કોણ આવ્યું? દ્રવ્ય આવ્યું. પછી અનંત ગુણનો પિંડી કોણ આવ્યું? ગુણ. અને કેવળ જ્ઞાન જાણે શું આવી? પર્યાય આવી. અને આવું એક આવે છે ને વાક્ય શ્રીમદજીનું સ્વાધ્યાય મંદિર લખ્યું છે, આત્મા એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ સંપૂર્ણ. જે સંપૂર્ણ વિતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. તો એ રીતે અહીંયા તો આ રીતે પોતાના પણ એ પોતાના પર્યાયને પણ જાણે, ત્રણકાળના બીજા દ્રવ્ય ગુણ પર્યાયને પણ એ જાણે. એનું નામ શું છે? એ કેવળ જ્ઞાન છે. અને એ કેવળ જ્ઞાન છે એ પોતાના પરના બધા અનંત ધર્મોને એ, અને તેવું કેવળ જ્ઞાન કેવું છે? જગતમાં જયવંત રહો કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન જયવંત રહો જ છે કેવળ જ્ઞાન. એવું ક્યારે હશે જયારે જગતમાં કોઈ કેવળ જ્ઞાન ન હોય? ક્યારે? ક્યારેક. અત્યારના અહીંયા કોઈ જ નથી. અરે કેવળ જ્ઞાન રહીત કોઈ જગતમાં, એ જગત છે તો જગત અનાદિનું છે તો એને જાણનારા અનાદિના છે. જગત અનાદિનું છે તો એના જાણનારા પણ એ અનાદિના છે. કેવળ બે લઈ શકાય, અરિયન ને સિદ્ધ બે આવી શકે એમાં. એટલે જગતની અંદર એ રીતે વિચાર કરીએ તો શું નથી, સાધ્ય દશા વાળા પણ નથી, એ સાધક દશા વાળા પણ નથી, અને સાધક અને સાધ્ય કહેલી વાણી એ પણ સદાય દેવ શાસ્ત્ર ગુરુ સદાય બિરાજમાન, પંચ પરમેશ્વર સદાય જગતમાં એ રહે છે. તો એ જયવંત રહો કેવળનામ, કે જે કેવળનામ છે તો સદા જયવંત રહેવાનો છે, અને અમને પણ પ્રગટ રૂપે થઈને એમને એમ રહો. અને સાદી અનંત કાળ એ જેમને છે એને તો રહેવાનું જ છે, પણ એ ભાવ પ્રગટ રૂપે થઈને અમને પણ એ થયા પછી નીચે જ પાછું છે ગુરુદેવસી. અનંત ધર્મ એટલે ક્યા, અનંત ધર્મ અનંત ધર્મણી તો જેની બીજી લાઈન છે, છેલ્લો પરેગ આપશે ને, અનંત ધર્મો સહિત. અને એટલો અર્થ કે આત્મામાં અનંત શક્તિ ગુણો છે, પર્યાયો છે અને સાપેક્ષ ધર્મો છે, એ બધું મળીને શું છે, અનંત છે. અને એ બધાને કેવળ જ્ઞાન શુદ્ધ જ્ઞાન જાણે અને ભગવાનની વાણી કહે છે. સરસ વાક્ય છે 82 પાના ઉપર. એને ભરોસો નથી આવતો કે હું એક મહાન ચૈતન્ય પદાર્થ છું. શું છે આપણા બધામાં શું છે, પામરતા છે કે પ્રભુતા છે, બે છે ને, આપણે બે માં પગ રાખવાનો કે હું પામર છું ને હું પ્રભુ છું. એવું કઈ હું પામર છું પર્યાયમાં, કેમ નથી જોયું કઈ પર્યાય, કઈ એલર્જી છે પર્યાય ની, કઈ એલર્જી છે નહી, એટલે પર્યાયમાં હું પ્રભુ છું. હા એટલે બે જોવાનું ને, બે માં પગ રાખવાનું, હું પ્રભુ પણ છું અને પર્યાયમાં હું. જીવનમાં એક પેલું વિચારવું, જ્ઞાનના વિષય તરીકે બે રાખજે, કોઈ જ્ઞાન નથી, પણ શ્રદ્ધાના વિષય તરીકે બે રાખવા જાય તો તને સમ્યક શ્રદ્ધા નહીં થાય. શ્રદ્ધાનો વિષય કોણ છે, નહી છે, એક ધર્મ છે, નિત્ય ધર્મ, પૂર્ણ ધર્મ, નિરપેક્ષ ધર્મ એ છે. જે પ્રમાણના વિષયમાં લે તો બે બંને બરોબર છે, પણ જે આશ્રયભૂત તત્વ છે, અવલંબન લેવા દ્રષ્ટિનો શ્રદ્ધાનો વિષય છે, એમાં તો શું છે, પૂર્ણતા. શ્રદ્ધા હંમેશા જે તરફ ઢળે એમાં કોને સ્વીકારે, પૂર્ણને. દ્રવ્યમાં પણ એવું સ્વીકારે કે ગુણગુણીના ભેદ પણ સ્વીકાર્ય નથી. જેમ પરમાર જાય તો કેટલા પદાર્થનું એકત્વ કરતું હશે, એકત્વ કેટલા પર પદાર્થ, જેટલા આપણને સંયોગ મળ્યા છે એટલા, તો બીજા જોયા નથી, બીજાને જોયા નથી તો એકત્વ ક્યાંથી થાય. જોયા નથી એક શોપસમની હિંતા હો, પણ એકત્વમાં ક્યારે પણ એવા ભાગલા તો કરતા નથી. જે કાંઈ છે એ બધાને એ પોતે એ જાણે છે. તો એ રીતે એને ભરોસો, ભરોસો ખબર છે, ભરોસો એટલે વિશ્વાસ. વિશ્વાસ કેમ નહીં આવતો હોય, અલ્પ અલ્પ ક્ષોપસમ છે, અલ્પ પુણ્યના ઉદય છે, એમ બધી અલ્પતા ઉપર જ એટલી બધી નજર છે કે હું આવો પૂર્ણ હોય એવો કોઈ એને વિશ્વાસ ભરોસો એવું કઈ વિચારી પણ શકતો નથી. એ પોતે એ જેમ કોઈ ગામડામાં ને એમાં રહેતા હોય અથવા બહુ જેને આદિવાસી ને એવા હોય કોઈ દિનો, તો એ લોકોને શું થાય કે કોઈ આવું બધું વૈભવ હોય ને તો 100 માળના મકાન હોય ને આ બધું, એને ક્યારેય પણ ભરોસો વિશ્વાસ ના આવે એમ. એટલે આનો અર્થ શું, આમ ગઈને ગુરુદેવ શું કહે છે ને શબ્દ 82માં પાને પહેલી લાઈન, એને ભરોસો નથી આવતો કે હું એક મહાન ચૈતન્ય પદાર્થ છું, એમ કહીને શું કહેવાય. સૌથી શરૂઆત ભરોસાથી કરજે, પોતાને પૂર્ણપણે સ્વીકારીને આખી શરૂઆત કરજે, તો કે મહાન પદાર્થ છું. જો કેવું મારી માનતા શું છે, બીજી લાઈનમાં ત્રણ કાળ ત્રણ લોક ને જાણવાની શક્તિ તો જ્ઞાનની એક સમયની અવસ્થામાં છે. શું છે, હું કેવો માન છું, એટલા બધા લોકો બધાને જાણ, જેમ કે આ તો ચપટીનું કામ, મારે ડાબા હાથનો ખેલ, એમ આખું લોકાલોક ને જાણવાય તો મારું શું છે, એક સમયની પર્યાયનું સામર્થ છે, એવી અનંતી પર્યાયનો તો પિંડ એક જ્ઞાન ગુણ છે, એવા ગુણનો અનંતા ગુણ એનો પિંડ હું તત્વ છું. પણ એને એવો વિશ્વાસ ન હતો કે જગતનું એ રીતે હું એક સર્વોત્કૃષ્ટ તત્વ છું, મારા માટે સર્વોત્કૃષ્ટ એવું તત્વ છું. તો જે જ્ઞાન નો પર્યાય કોને આખા અખંડ પૂર્ણ દ્રવ્ય ને દેખે, ગુણ ને પર્યાય ને બધાને દેખે છે, અને આ રીતે પોતાની પર્યાયમાં બધું જ્ઞાન આવી ગયું અને એનું નામ પર્યાય ને દેખતા આત્મતોને દેખે છે એમ કહેવામાં આવે છે. બધાનું પોતાના દ્રવ્યગુણ પર્યાય અને બીજાના બધાને કોણ જાણે છે, એક સમયની પર્યાયને એક સમયની એ રીતે પર્યાયને જાણતો બધું પણ એમાં જાણવાનું સાથે આવે. બધાને જાણે છે પણ એટલું જાણવાનું સામર્થ્ય એક પર્યાયમાં છે પોતાનું. તો આ રીતે જો ફરીથી ગુરુદેવ કહે છે અનંત ધર્મો સહિત એટલે શું, બધા ધર્મો અને દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન પોતામાં છે એક વાત, પછી બીજું શું છે એનાથી બે લાઈન છોડીને, ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનો જે સ્વભાવ છે એવા ધર્મ સહિત અનંત ધર્મો અને એની પછીની એ જ્ઞાનની એક સમયની પર્યાય, આ બધા મળીને શું છે અનંત ધર્મો છે. પોતાના બધા ધર્મ દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન એ પોતે એવો સ્વભાવ છે, એવો ગુણ છે અને એવી એ પર્યાય બધાને મળીને આખો એક પિંડ છે અનંત ધર્મ વાળો. એના પછી પણ લખ્યું છે અનંત પર્યાયનો પિંડ, પછી એક ગુણ અને અનંત ગુણનું રહસ્ય આખું ચૈતન્ય દ્રવ્ય ગુણ પર્યાય. ફરીથી એમાં પણ આવી ગયો, ફરીથી એમાં વિશ્વાસ ક્યાં છે અને વિશ્વાસ શું, વિશ્વાસ નથી છેલ્લે એમાં છે ને, તેથી તે સરસ્વતીની મૂર્તિ છે એમાં એ પેરેગ્રાફમાં. બીજો લાઈન છે ને વિશ્વાસ ક્યાં છે, હવે એને કે શેનો વિશ્વાસ નથી, અનંત 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 ત્રણ કાળ ત્રણ લોકને જાણી એવી એક સમયની પર્યાય, પછી એવી અનંતી પર્યાયનો પિંડ જ્ઞાન ગુણ અને એવા અનંતા ગુણનો પિંડ એક દ્રવ્ય, એ કોણ છે ક્યારે સદાય નથી, અત્યારના તો મારી પાસે એવું ક્યાં છે, ત્રણ કાળ ત્રણ લોક જાણે એવી પર્યાય તો નથી, પર્યાય ક્યાં છે, ફરીથી ત્રણ કાળ ત્રણ લોક ને જાણે અનંત અને છે ને એવી પર્યાય છે, પર્યાય છે નથી ને. પાવર શું કામ, અહીંયા તો હાથમાં હોય કામનું છે. અરે ભાઈ તને તને તારા સામર્થનો વિશ્વાસ લાવ ને, પ્રગટતાની પછી વિચાર કર, તારા સામર્થનો જો વિશ્વાસ આવ્યો તો પર્યાયમાં પ્રગટતા રૂપ પણમન થયા વગર રહેશે ને, પણ હું સામર્થનો જો વિશ્વાસ નહીં હોય તો પ્રયાસ સાથે કરશે. નાનું બીજ છે એમાં જ કેટલા વૃક્ષ થવાની તાકાત છે, એક બીજ માંથી એક જ વૃક્ષ થાય ને, એક બીજ માંથી એક જ થાય, કેટલા થાય, અરે એક વૃક્ષ બીજ માંથી એક વૃક્ષ, એના બીજા કેટલા થશે, એને વાવશે એટલે મલ્ટીપ્લાય કરી લે, તો એનામાં એને શું છે, પૂજ્ય બેન એમ કહે છે ને, એક બીજની અંદર કઈ દેખાતું નથી પણ વિશ્વાસ એનો છે કે આમાંથી જ વૃક્ષ આગું આવશે. બીજ એક છે નાનું છે આમ કઈ દેખાય નહીં, પણ એમાં સાથે એ ખેડૂત પ્રયત્ન સેનાથી કરે છે, બીજમાં વિશ્વાસ છે અને એટલા માટે વાવીને બધું કરીને કરે છે. એમાં અહીંયા આખું મૂળ જરૂરિયાત છે ને છે, એક વિશ્વાસ લાવવાની જરૂર છે. એનાથી 83 પાના ઉપર આવીએ, ખાન્યા ચર્ચામાં આવ્યું હતું, ખાન્યા ચર્ચા તો ખબર છે, જયપુરમાં એક આઉટસ્કટ એરિયા છે એનું નામ ખાન્યા કહે અને ત્યાંના ચૂલગીરી પણ કહે છે. તો એમાં એટલે ત્યારે ચર્ચા થઈ હતી અને એમાં બધા સામ સામે રાઇટિંગમાં ક્વેશ્ચન આન્સર હતા, બોરે ઓરલી નહોતા. તો એમાં એમ કે કેવા તો કેવળજ્ઞાન જુદું જાણે અને સુરજ્ઞાન જુદું જાણે, કેવળજ્ઞાન તો એક સાથે બધી જ ખબર પડે પણ સુરજ્ઞાનમાં ખબર ન પડે, એમાં ક્યારેક આડુંઅવળું પણ થાય, થાય કે ન થાય, ન થાય કોઈનું સડન એક્સિડન્ટ થાય તો સુજ્ઞાનમાં શું ખબર પડે, શું થાય, એટલે ભાઈ એ તો નહોતું થવા એવું થયું ન કહીએ આપણે, એવું થાય કે ને. સૈનિક રાજા ક્યાં જવાના હતા, સાત મિનિટ જવાના હતા, ન ગયા નહીં જવાના, ના ના આયુષ્યનું બાંધ્યું હતું, तो क्या जवान आता कोई साथ में नरक नो एक मिनट एक मिनट एक साथ में नरक नो कोई आयुष बांधे ना पहली नरक में कोई जाए वो बोलू अरे भाई बांधवाना था साथ में नरक निश्चित पड़े जवाना आता पे ये केवल ज्ञान में जेम छे एम श्रुत ज्ञान पण परोक्ष पणे एना अनुसार ज ने एटला माटे आमा सरस शब्द वाय पर भावार्थमा जयचंद जी के केवल ज्ञान प्रमाणे श्रुत ज्ञान जाने छे एम नथी के केवल ज्ञान केम जाने बधु नियत जाने अने श्रुत ज्ञान केवू जाने अनियत जाने एवू नथी बे खाली फरक केटलो छे प्रत्यक्ष अने परोक्ष एमां छे बीजा पेरेग्राफमां आत्म तत्व ने परोक्ष देखे छे एटलो फेर छे से शब्द त्रीजी लाइन 83 मां पाने बीजो पेरेग्राफ थी केवल ज्ञान छे ए बधु प्रत्यक्ष जाने छे अने शुद्ध ज्ञान छे ए परोक्ष जाने छे बस एटलो फरक छे बाकी तो बन्ने नु सरखू छे फरीथी अने नीचे साव दृष्टांत अने सिद्धांत छे बहुत सरस एमांथी लीधुं जेम आंधळो साकर खाय अने साकर नो स्वाद एने आंधळा ने साकर नो स्वाद केवो आवे ना ना केवो आवे प्रत्यक्ष परोक्ष प्रत्यक्ष क्यांथी आवे एने काई रंगे न देखातो आकारे न देखातो एटले स्वाद आवे पण प्रत्यक्ष तो न कहेवाय ने टेस्ट आयो पण प्रत्यक्ष न थयो ने अरे भाई वेदन क्यारे परोक्ष होई सके ज नहीं એને રંગને નથી દેખાતું એટલે કઈ પણ એનું જ્ઞાન નું તો શું છે વેદન પ્રત્યક્ષ પણ છે અને જેવો એને સ્વાદ આવે છે અને દેખતા ને આવે છે સ્વાદ ફરક શું છે ફરક શું છે સ્વાદમાં શું ફરક છે અને સ્વાદમાં બે ને ફરક નથી તો બે ના એ વેદન થી વિશ્વાસમાં શું ફરક છે જો ગુરુદેવ સાહેબ દેખાડે સિદ્ધાંતમાં છેલ્લો પેરેગ્રાફમાં છેલ્લી ભાવશ્રુત જ્ઞાની ને પ્રત્યક્ષ આદ આવે છે પણ પ્રદેશ આદિ પ્રત્યક્ષ દેખાતા નહીં છતાં પણ બરાબર જાણે છે શું શબ્દ આવ્યો બરાબર એટલે કોના આધારે જાણે છે વેદન ની અપેક્ષા કે આ વેદન આવ્યું છે તો નિશ્ચિતપણે જેમ ગેળું વેદન આવ્યું તો નિશ્ચિતપણે એ શું છે સાકર છે એટલે આખું વેદન પ્રત્યક્ષ ને એમ ના સમજ કે એ તો દેખાતું નથી ને અરે દેખાતું નથી પણ વેદન થી એને કઈક આપણને હાથ નાખો અંધારામાં તો નાખો અને એમાં ઝાટકો લાગ્યો તો શું લાગશે ઇલેક્ટ્રિક કરંટ હશે કઈક દાયજા તો શું કઈક અગ્નિ હશે તો ગરમ વસ્તુ હશે વેદન ઉપરથી આપણે કેટલું નક્કી કરી શકીએ છીએ ક્યાંય ચાલ્યા જતા હોય એકદમ ગરમી હોય એમાંથી સહેજ ઠંડક વાળી હવા આવવા માંડી તો શું થશે ક્યાંક નદી કે સમુદ્ર કે કઈક હશે બધું જોયું તો નથી અરે વેદન ઉપરથી કેટલું નક્કી થઈ શકે તો અહીંયા એ જે ભાવસૃત નાની છે એ વેદન પ્રત્યક્ષથી બરોબર એ કરી શકે છે જો એ પછી એમાં 84 પાને ફરીથી ગુરુદેવ નું બહુ જ ઘોટાવે છે એમાં એમાં પહેલી લાઈન થી જ વાંચે થોડું કેવળ જ્ઞાની આ સ્વાદ અને આ આત્મવસન એમ પ્રત્યક્ષ દેશે તેમજ અસંખ્ય પ્રદેશે અનંત ધર્મ વાળું તત્વ છે એમ આત્મ તત્વ ને પ્રત્યક્ષ જાણે છે એવો આત્માનો સ્વભાવ છે એ કેવળ જ્ઞાન બધું જ પ્રત્યક્ષ પણે અહીંયા છદ્મસ્ત ને વેદન પ્રત્યક્ષ છે પ્રદેશ અનંત છે ને ગુણ અનંત એવું બધું એ પ્રદેશ અસંખ્ય અને ગુણ અનંત એવું બધું નથી જો એના ફરીથી એનો જ ગુરુદેશ નીચે જે ભાવ સુજ્ઞાન આત્મ તત્વ ને એટલું જ આત્મતત્વ અને એ જ આત્મતત્વ શબ્દ મેળવ બીજી લાઈન ત્રીજી લાઈન કોની સાથે સરખામણી ચાલે કેવડી અને શ્રુત કેવડી તો કેવડી જેમ આત્માને જાણે છે આ અસંખ્ય પ્રદેશ ને અનંત ધર્મો એવો જ એટલું જ આત્મતત્વ અને એ જ આત્મતત્વ અનંત ધર્મ આત્મ કેવળ જ્ઞાન પ્રત્યક્ષ તે જ આત્મતત્વ અને એવડું જ આત્મતત્વ શ્રુત જ્ઞાન પરોક્ષ દેખે છે આમાં શું થવું જોઈએ મહિમા આવવી જોઈએ અરે જે તત્વને કેવડી ભગવાન જોવે છે એ જ તત્વને એ પ્રત્યક્ષ શું ફરક છે પણ એ જ તત્વ છે જેમ કોઈને સોનાની થાળીમાં આપ્યું અને કોઈને સ્ટીલની થાળી પણ એ જ જમવાનું આપ્યું હોય તો શું છે એને એમ થાય મને એ જ જમવાનું છે એમ. અહીંયા જે આત્માને જેવડા આત્માને અને જે આત્માને કેવડી જાણે છે એ જ આત્માને આ સૃજ્ઞાન પરોક્ષપણે એ જાણે છે. એ વાત ફરી ફરીને ગુરદેવ છે જે નીચે ના હજી પેજો પેરેગ્રાફ કેવળ જ્ઞાની જે આત્મતત્વને દેખે છે એ જ અનુસારે શ્રુત જ્ઞાનની બરાબર એ જ આત્મતત્વને પરોક્ષ દેખે છે. છે શબ્દ અને આવી કમ્પેરિઝન ક્યાં એક આવે સમયસારમાં ક્યાં 143 ગાથામાં એ કમ્પેરિઝન આવે છે. કેવડી ભગવાન અને સાધકની વાત છે. કેવડી ભગવાન કેવા છે નયોને ઓળંગી ગયા છે એમને કેવળ ના છે અને આ સુજ્ઞાની કેવા છે એ નયો દ્વારા પણ જે આત્મતત્વ છે એને જાણવામાં કાંઈ નથી. જે શ્રુત જ્ઞાનથી આત્માને કેવડી ભગવાન કેવળ નામથી જે આત્માને જાણે શ્રુત જ્ઞાનથી તે જ આત્માને કે બે આત્મા જુદા હશે. કેવડી ભગવાન જે આત્માને જાણે અને ભાવસુદ જ્ઞાની જે આત્માને જાણે તેવું નથી. વિષય બેનો કેવો છે એક જ છે. એ કેવળ જ્ઞાન વડે જાણે છે અને અમે એ પ્રવચન સારમાં આવે છે ને એથી અમે શ્રુત કેવડી છે એથી અલમ અધિક અમને જાણવાનું હવે કોઈ પેલું નથી આગ્રહ નથી અલમ. કારણ કે અમને કોણ વિષય આત્મા આવ્યો જે કેવડી ભગવાનનો વિષય છે એ જ અમારા જ્ઞાનમાં આ વિષય ક્ષોભસમથી હવે અમને કોઈમાં તૃષ્ણા લોભ નથી. જો ફરી કેવળ જ્ઞાની જે આત્મતત્વને દેખે છે એ જ અનુસારે શ્રુત જ્ઞાની બરાબર એ જ આત્મતત્વને પરોક્ષ દેખે. બે શબ્દ એમને અનુસાર અને બરાબર. એટલા માટે ક્યારે પણ એમ ન વિચારવું કે હવે શું ખબર પડે નાના તિર્યન છો એને સમય દર્શન થાય શું ખબર પડે કઈ નહીં ને. અરે જે 11 રંગના પાઠીને નથી ખબર એને ખબર પડી ગઈ છે. એટલે ક્યારે પણ એક અનુભવ જ્ઞાનની ક્યારે શું ન કરવું એની ઓછપ ન માનવી એની હિંતા ન માનવી. અરે સાથે અનુભવનું જેટલું બળ છે એટલું કામનું છે. બાકી 4 જ્ઞાન કરીને પણ એ હજી વાર લાગે ને 2 મતિસુદમાં લઈને કેવળ જ્ઞાન પામી જાય. શું છે અધિક ક્ષોભસમ ક્ષોભસમ હશે એની કોઈ ના નથી. સંઘની પણ હશે એટલો ક્ષોભ તો જ પામશે એ વાત સાચી. પણ એ ક્ષોભસમ ની અધિકતા છે એટલે કઈ આગળ જલ્દી વધશે એવું નથી. મિનિમમ જે છે સંઘની પણાનો ક્ષોભસમ એ તો છે જ પણ એ એનાથી હવે કઈક અધિક થશે એટલે થશે એવું એ નથી. તો આ રીતે એનો છેલ્લો પેરેગ્રાફની જ પેલી લાઈન તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. કોણ તેથી તે પણ એટલે ભાવ શ્રુત જ્ઞાન પણ ફરીથી આપણે લીધું સરસ્વતી અનેકાનમય મૂર્તિ કોનો શબ્દ છે અમૃતચંદ્રાચાર્ય દેવનો કલશનો. જયચંદજી એમાંથી શું વાત કાઢી કે એ અનેકાનમય પદાર્થને જે જાણનાર છે અને કેના બેની મૂર્તિ લીધી એમણે. અમૃતચંદ્રાચાર્ય તો અનેકાનમય મૂર્તિ એને જે પ્રસ્યંતિ એને તો એ અનેકાનમય સ્વભાવને જે જાણે એવી અનેકાનમય મૂર્તિ. તો અહીંયા બે પ્રકાર જાણવા રૂપે અને કહેવા રૂપે. તો જાણવામાં જ્ઞાનમાં કોણ આવી ગયું કેવળ જ્ઞાન અને જો એનું કેવળ સુજ્ઞાની એ સુજ્ઞાનની દશા આખા આત્મને જેવું તત્વ કેવડી દેખે છે એવડું અને એ જ એવડું અને એ જ બીજું નહીં અનંત ધર્મ વાળો છે એ જ અને કેવી રીતે પરોક્ષ દેખે છે. ભેદ તફાવત બીજો કાંઈ નથી. બીજો કાંઈ નથી એટલે પ્રત્યક્ષ અને પરોક્ષમાં છે. આવી પોતાને અનુભવ જ્ઞાનની શું હોવી જોઈએ મહિમા આવી જાય કે કોની સાથે સરખાવે છે. જેમ આપણને આવે છે ને સમયસારની કઈ 9-10 ગાથા શું આવે છે જે શ્રુત જ્ઞાનથી અતાના શુદ્ધાત્માને જાણે છે અને એ તમે શાસ્ત્ર ભણીને પણ એનું આવે તો પછી શાસ્ત્ર ભણીને પણ એને જાણવો છે ને એટલે સીધો જાણતો ફરક શું પડે એમ. તો બંને કેવા છે એક શ્રુત કેવડી છે પણ એને વ્યાખ્યા કરવા માટે એક નિશ્ચયથી છે ને એક વ્યવહાર. એમ અહીંયા શુદ્ધાત્મા છે એને ભગવાન જેમ જાણે છે, ભાવસુદ્ધ નાની પણ એ જાણે છે. ફરીથી એ વાત ગુરદેવસિંહ લે છે 85 પાને પહેલે. એને વિશ્વાસ નથી કે હું આવડો છું. આવડો એટલે કેવો? જેની નીચે છે. બાપુ તું તો અનંત ગુણ, અનંત પર્યાય, અનંત ધર્મ નો ધરનાર એવું એક આત્મ તત્વ છો. તારામાં બેહદતા ભરી છે. બીજી ભાષામાં કહીએ, કોઈની પાસે પૈસા કેટલા હશે? અસંખ્ય હશે કે અનંત? સંખ્યાતા જ હશે. કોઈની પાસે ગમે એટલા ગણશો તોય સંખ્યાતા. અહીંયા તો અસંખ્ય નહીં, કેવા છે? અનંત ધર્મો ગુણો નો એ ધરનાર એવું એક છે. અને અહીંયા એને પછીનું પેરેગ્રાફ વાંચે. જો કે અહીં ભાવાર્થમાં ચૈતન્ય ને આત્મ તત્વ કહે છે. ભાવાર્થ છે ને એની અંદર આખું આત્મા ને અહીંથી શરૂઆત કરશે. શું છે? ક્યાં શબ્દથી ઓળખાવશે? ચૈતન્ય. આત્મા ને ચૈતન્ય અથવા તો છઠ્ઠી ગાથામાં કહેશે જ્ઞાય. કારણ કે ચૈતન્ય સર્વ ધર્મોમાં વ્યાપક છે અને માટી કેવો છે? અસાધારણ છે ને. દરેકમાં આખું ચૈતન્ય પણ આખા આત્માના પ્રદેશોમાં ચૈતન્ય પણ હોય. એમ તો બધા ગુણો વ્યાપેલા છે બધે, પણ મુખ્યતા ચૈતન્યને શું કામ લેવાની? આ બધાના અસ્તિત્વને જાણનાર કોણ છે? ચૈતન્ય. અને એ રીતે ચૈતન્યમાં પણ કોની મુખ્યતા લેવાય? જ્ઞાનની. દર્શનની કેમ નહીં? પહેલું તો દર્શન આપણને પકડાતું નથી, બીજું દર્શનમાં ભેદ કરવાનું સામર્થ્ય. જ્યારે આપણે શું કરવું છે? આ ભેદ આત્માને ગ્રહણ કરવો છે કે ભેદ વાળો? આત્મા કેવો જોવે છે? ભેદ વાળો કે અભેદ વાળો? ભેદ વાળો નહીં ને, એટલે ભેદના નથી કરવું ને. અરે ભાઈ, પરની અપેક્ષા, વિભાવની અપેક્ષા એ ભેદ એના, પણ પોતાથી અભેદ એવું કરવાની તાકાત જ્ઞાન સિવાય કોનામાં નથી. માટે એને ચૈતન્ય ને બધાના ધર્મ જરી સૂક્ષ્મ વાત. આ તો સમયસાર છે ને. ગુરુદેવ પોતે જ કે છે શરૂઆતમાં જ આ શું છે, અત્યારથી શું કરે છે? બેઝ બાંધી લે, તૈયાર કરતા જાય. બધું અઘરું અઘરું જે આવશે ભાઈ, આ સમયસાર છે. ઓલા જેને કોલેજમાં જઈને બેઠો હોય પછી કે બધી મને આલ્ફાબેટ શીખડાવો ABCD ના, તો શું થાય? તું ક્યાં આવ્યો છો? તું કોલેજમાં આવી ગયો છે. એમાં સમયસાર એટલે શું? ટોપ નહી, કોલેજનું પણ કયું? ઓલું શું, બેચલર ડિગ્રી નું કે માસ્ટર ડિગ્રી નું? માસ્ટર કરતા PhD નું છેલ્લું એ સમયસાર છે ને. સૂક્ષ્મ વાત છે. આત્મા એટલે અસાધારણ એમ નહી. આત્મા શબ્દ એટલે કોઈ આમ શબ્દ સાંભળે હીરો 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 આવે તો એમ શું થાય? 200-500 રૂપિયા નું હશે એમ કેમ ખબર? હજી કઈ કિંમત તો બોલ્યા નથી કોઈ એમ. અહીંયા આત્મા એટલે શું સમજવું? આપણે તમને આત્મા એટલે ઠીક છે હવે એમ નહીં. ગુરુદેવ શું કહે છે? એટલે સાધારણ નહીં. જાણવાની શક્તિ અવળી છે, ત્રણકાર તળે છે, એમ એના ભાવમાં વિશ્વાસ આવવો છે. ફરી ફરીને વજન સેના ઉપર મૂકે છે. વિશ્વાસ એટલે કોના અર્થમાં છે? શ્રદ્ધાના. શ્રદ્ધાનો ઉપાડ જ્યાં નથી ત્યાં સુધી જ્ઞાનમાં અને ચારિત્રમાં કોઈ સમ્યક પણ આવવાનું નથી. ભલે જ્ઞાન સાથે શિક્ષા કરશે, પણ દ્રઢતા કોણ લાવશે? શ્રદ્ધાની દ્રઢતા છે, જ્ઞાનનો વિવેક છે અને ચારિત્રમાં સ્થિરતા છે. પણ જ્યાં હજી જ્ઞાનમાં આવીને શ્રદ્ધામાં જો દ્રઢતા નથી આવતી તો એ કામ એ નથી. તો આ રીતે હવે જે આપણે લઈએ આગળનું બીજું તેથી તે પણ એ જે પેરેગ્રાફ છે ને એમાં 143 ગાથા વિશે જે થોડુંક છે ગુરુદેવસિંહ બીજા શબ્દો માટે છે એનો નીચેની ત્રણ લાઈન. કેવળ જ્ઞાનમાં જે આવે એટલે જણાય છે કેવળીને, એમ એવું જ આ જ્ઞાનમાં એટલે આ જ્ઞાનમાં એટલે શેમાં? શ્રુત જ્ઞાનમાં પણ આવે છે. આ રીતે એવું આખું આત્મતત્વ સુજ્ઞાન દેખે છે. આખા આત્મતત્વને, અનંત ધર્માત્મક આત્મતત્વને શ્રુત જ્ઞાન દેખે છે. ગંભીર ભગવાન છે. ગંભીર ભગવાન એટલે શું? ગંભીર ભગવાન, ભગવાન તો વિતરાગી હોય, સર્વજ્ઞ હોય, ગંભીર ગંભીર એટલે કે પોતાના સ્વભાવમાં એટલી બેહદતા છે કે કોઈ વિકલ્પ થી રાગ ને ગંભીર છે, ગંભીર નો માપ આપવું મુશ્કેલ. એ રીતે એવા અનંતતાથી બેઠેલો છે આત્મા. અને ઘણી વાર એવું હોય છે ને, ઓલું આ લોકો કોઈ ટોઈસ કે ગમે બને એનું ઓલું શું હોય, બેઝ કેવું બનાવે, ડગમગ ન થાય એટલે બેઝ કેવું બનાવે, સ્ટ્રોંગ બનાવે, હેવી બનાવે. એટલે ને એમ આત્મા કેવો છે, ગંભીરતાથી એવો ભરેલો છે કે સ્થિર નહીં. તો એવું એક ગંભીર ભગવાન છે, એમાં બે હતા એ ઘણી વળી છે. ગુરુદેવ પછી એના પછી કહે છે, આવડો હું છું એ બેસતો નથી, પોતાને રાખો માની લીધો છે. પછી જે ભાઈ બોલે છે એ કોણ છે, મોંઘું પડે છે એમ બોલે છે. તો ગુરુદેવ એનું નામ શું હતું, ભીખાભાઈ હતું. તો ગુરુદેવ આમ ને આમ અનાદિનો ભટકે છે, ભીખો નામ છે ને એમ કરી કે આત્મા આવી રીતે. ભાઈ ક્યાંના હતા, દે ગામના હતા, મૂળ શ્વેતાંબરના હતા છે, અહીંયા વર્ષો રહેતા. અને ગુરુદેવ એ પોતે પ્રવચન બહુ હસ્તી બોલતા, ગુરુદેવ પણ એને કરતા એવી રીતે કે આ આત્મા બસ એવો જ છે, ભીખ જ માગ્યા કરે છે, પોતે આટલો ભરેલો તો નાથ માની લીધો છે. જો નીચે માનો લખે જ ગુરુદેવ, માંગ માંગ ક્યાંકથી લાવ, ક્યાંકથી લાવ. શું છે, કોની આ વાત કરે છે ગુરુદેવ, ભીખાભાઈ ની કરે છે ને, તો કોની કરે છે, આપણે તો કોઈ માગતા નથી. આઈ એમ નોટ અંડર એપ્લિકેશન ઓફ એની વન, હું કોઈના ઓબ્લિગેશનમાં નથી, હું ટોટલ ઇન્ડિપેન્ડન્ટ છું. આઈ એમ ધ અર્નિંગ મેમ્બર, હું કોઈના ઉપર હાથ લાંબો ન કરું ને, ન જ કરે એટલે છે. અરે ભાઈ, ચોવીસે કલાક ક્યાંક ને ક્યાંક શું કરે છે, સુખ ની માગણી કૈરા જ કરે છે. શું તારી જેવો તો કોઈ ભિખારી નહીં ચોવીસ કલાકમાં, માં ક્યાંકથી લાવ. અરે તારામાં ઘણું બધું પડ્યું છે, તારામાં બધું પડ્યું છે, મોટો ત્રણ લોક નો નાથ છો, અનંતા નાથ નો તું નાથ છો. શું છે, નિયમ સારમાં એ ગાથા આવે છે, કેવો છે, જેના ઉપર નાથ નથી એવો આત્મા છે, અનાથ છે. આત્મા કેવો છે, અનાથ હોય આત્મા, હા અનાથ છે. અનાથ એટલે એના ઉપર બીજો નથી, એ માટે અનાથ. અનાથ એટલે એવું નહીં કે જે બિચારો લાચાર માથને એમ નહીં, અનાથ એમ કે અનાથ મુક્તિ સુંદરી નો નાથ, એવા શબ્દો વાપરે કે તું પોતે બીજા કઈ તારા ઉપર નાથ એ નથી, અનિશ્વર નહીં, તારી ઉપર કોઈ ઈશ્વર નથી. હવે ચલો એનાથી આગળ એ જ વાત ગુરુદેવ, એ બહુ જ ઘૂંટાયું હતું. શું ઘૂંટાયું હતું આ શબ્દો ઉપરથી ફરીથી, કોણ છે, અનંત ધર્મણી તત્વ, એને પશ્યંતી પ્રત્યેક આત્મા, પહેલી લાઈન છે ને. તો કોઈ પણ પદાર્થ કેવો છે, અનંત ધર્માત્મ છે, અને એને જાણનાર કોણ છે, અનેકાંતમય મૂર્તિ. બસ આવા આખા અનંત ધર્માત્મક પદાર્થને તત્વને એ જે જાણે તેનું નામ અનેકાંતમય મૂર્તિ. અનંતને ધર્મને જાણનાર પોતે અનંતમય એ મૂર્તિ છે, અનેકાંતમય મૂર્તિ. અને તે નિરંતર જગતમાં તે અનંત અનેકાંતમય મૂર્તિ એના જ્ઞાન અને વાણી દ્વારા કરીને અહીંયા પણ એ રીતે ગુરુદેશી બેની સરખામણી કેવળના અને ભાવસૂતના અનંતા ભગવાન જેના જ્ઞાનમાં જાણવાય એવું કેવળ જ્ઞાન, અને એવ કેવળ જ્ઞાન ધર્મ પણ જેના જ્ઞાનમાં આવ્યા એ શુદ્ધ જ્ઞાન. શું કમ્પેર કરી, અનંતાને જાણે એવા કોણ, ભગવાન કેવળ જ્ઞાન, અને એવા અનંત કેવળ જ્ઞાન જેને જાણે એવી એક પર્યાય એવી પર્યાય, અને એવા કેવળ જ્ઞાનને જે જ્ઞાનમાં જાણી કોણ છે, શુદ્ધ જ્ઞાન. એ બેહદ છે ભાઈ. છેલ્લે છે, તારા મોટપની વાત શું કરી, કેવળ જ્ઞાનીની સાથે તને બેસાડીએ એવડો છો. કોની વાત કરે છે, આપણે આવું જ હશે, આપણે એવું નથી, અમને તો કાંઈ યાદ ન રહે ને, અમને તો કાંઈ નહીં, અમે તો માંડ માંડ આટલું કરીએ તો ઘણું બધું. ત્યાં કેવું ગુરુદેશીને એક પોતાના ખાલી શબ્દ ક્યાં ઉપરથી આખું વાત આવે છે, અનંત ધર્માત્મક તું તત્વ છે, અને એને તું જાણ એવું અનંત ધર્મણી તારું ભાવસ્વરૂપ નામ થઈ શકે એવું છે. તને તારા મોટપની કેવળ જ્ઞાનીની સાથે તને બેસાડીએ, બેસાડી એટલે છે ન મળ્યું કે નહીં, पेज नंबर 86 एमा लास्ट से समाधान पर आ भगवान आत्मा એની ઉપરનું સમાધાનમાં તારા મોટપની વાંચો કે કેવળ જ્ઞાનીની સાથે, એટલે કેવળ જ્ઞાની સાથે સરખામણી કરીએ એવું તું છું. શક્તિ એ તો ફરીથી શક્તિ હું કેવો છું, સિદ્ધ થવા યોગ્ય છું, સિદ્ધ સમાન છું. અત્યારના તો સંસારી કોણ છે? જગતમાં કોઈ સંસારી જ ન હોય. હું કઈ મન નથી, હું તો પૂછું જગત માં બધા સિદ્ધ જ છે? બધા સંસારી કોઈ ન હોય જગત ની અંદર? હા, એટલે અપેક્ષા, એટલે અહીંયા દ્રવ્ય છે એ સિદ્ધ સ્થાન, એટલે લોકાગ્રહ હોય, પર્યાય છે સંસારમાં, એટલે અહીંયા હોય મને એની છે. ભાઈ ફરીથી એક પોતાને એવો સ્વભાવનો હોશ આવવો છે, જો જ્ઞાન એનો વિવેક નહીં છોડે, ચિંતા નહીં કરવાની, પણ તને એક સ્વભાવની મહિમામાં કેમ તને ખટક જેવું લાગે છે? ના ના, પર્યાયમાં તો આમ છે ને, ના જરૂર કઈ વાંધો નહીં, સારી વાત છે. તે વખતે પોતાનામાં પોતાને એટલો વિશ્વાસ છે ને, મારા જ્ઞાનનો વિવેક ચાલુ છે સાથે. શું છે? સ્વભાવની મહિમા આમ જ લાવને, એમાં કઈ જાણવો નહીં, પણ એની સાથે સાથેનો શું હોય વિવેક બધવંદનમાં એ હોય છે. ચાલો એનાથી આગળ પાનામાં 87 પાનામાં 1, 2, 3 છે, એમાં જો સરસ ગુરુદેવ આ બાગલા પાડી. સુરત જ્ઞાન પરોક્ષ જાણે છે, કેવળ જ્ઞાન પ્રત્યક્ષ જાણે છે, અને તેમ વાણી પણ એટલા સ્વરૂપને કહે છે. આવી ગઈ ત્રણેયની વાત જે સરસ્વતીની મૂર્તિ કીધી. શુદ્ધ જ્ઞાન શું કરે છે? પરોક્ષ જાણે. કેવળ જ્ઞાન કેવું જાણે? પ્રત્યક્ષ જાણે. અને વાણી શું કરે? પરોક્ષ કે પ્રત્યક્ષ કે? હા, પણ કેવળ જ્ઞાન કેવી રીતે પ્રત્યક્ષ? વાણી જે છે ખાલી કેવળીને આપણે લઈએ, વાણી એ પ્રત્યક્ષ કે પરોક્ષ કે? હા તો ભલે ને કે છે, એમાં કે તો ખરે, હું ક્યાં જાણવાની વાત કરું? દિવ્યધ્વની છે. અરે ભાઈ, જળ છે એમાં પ્રત્યક્ષ પરોક્ષ ક્યાં ભેદ પાડે છે? એક કથન પદ્ધતિ છે. પ્રત્યક્ષ પરોક્ષ કોના ભેદ છે? એક વિચારું, જ્ઞેયના પણ ભેદ નથી. એ તો પછી એક જ્ઞાનની અપેક્ષાએ તમે એને કયો જુદી વાત છે. બાકી પ્રત્યક્ષ પરોક્ષ એ જ્ઞાન કઈ રીતે જાણે એના ઉપર આધાર છે. અહીંયા એ ત્રણ રીતે વાત કરીને અને એમાં છેલ્લે ગુરુદેવ પેલું યાદ કરે છે, વિતરાગ ભાવથી નીકળેલા વચનો. શું છે? વચનામૃત વિતરાગ ને એટલે શું? વિતરાગ ભાવથી નીકળેલા એટલે શું? જેનું સાર, જેનું કહેવાનું પ્રયોજન વિતરાગ છે. એ ચાહે સો વાણી કેવળીની હો, મુનિરાજની હો, આચાર્યથી લઈને કે જ્ઞાની, એમાં શું હોય છે? એ વિતરાગ. અને તેથી એ વચનોમાં કોને કીધો છે મુખ્ય? ભગવાન આત્મા. કારણ કે વિતરાગતા સાર છે, તો વિતરાગતા કોને આશ્રય થશે? ભગવાન આત્માને. માટે એમાં મુખ્ય તે કોની વાત આવી છે? ભગવાન આત્માની વાત આવી છે. ચાલો એનો વિષય પછી આગળ આપણે લેશું.
સત્ય સનાતન દિગંબર જય હો.